प्रवचन नंबर 649 तारीख 17/9/96 46 मिनिट समयसार गाथा 6 पर्युषण पर्व।
આજે પર્યુષણ પર્વાધિરાજનો પ્રથમ દિવસ છે। દસ લક્ષણ ધર્મમાં આજે પહેલો ઉત્તમ ક્ષમાનો દિવસ છે। ઉત્તમ ક્ષમાની વ્યાખ્યા, આજનો દિવસ ઉત્તમ ક્ષમાનો ગણાય છે। સમ્યક દર્શન વગર ઉત્તમ ક્ષમા હોય જ રહી। લૌકિકમાં શુભભાવને ક્ષમા કહેવાય છે, આ ગુરુદેવના આના ઉપરના વ્યાખ્યાન છે, એનું વાંચન ચાલે છે। લૌકિકમાં શુભભાવને ક્ષમા કહેવાય છે તેનો નિષેધ કરવા માટે અહીં ઉત્તમ ક્ષમા એમ કહ્યું। ઉત્તમ ક્ષમા એટલે સમ્યક દર્શન પૂર્વક વિતરાગી ક્ષમા, નિશ્ચયથી પોતાનો આત્મ સ્વભાવ ત્રિકાળ નાયક મૂર્તિ છે તેની ઓળખાણ અને બહુમાન કરવું, તથા રાગદ્વેષ શોધાદીની રૂચિ છોડવી, તે જ ઉત્તમ ક્ષમાની સાક્ષી આરાધના છે। આત્મ સ્વભાવનો અનાદર કરીને કોઈને પાપની રૂચિ કરવી તે જ ક્રોધ છે, અને આત્મ સ્વભાવના આદર વડે કોઈને પાપની રૂચિ છોડી દેવી તે જ ઉત્તમ ક્ષમા છે। એટલે સમ્યક દર્શનપૂર્વક વિતરાગી દશા પ્રગટ થાય તેને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે। આ દસ લક્ષણ ધર્મો ઉત્કર્ષ પડે તો ભાવલિંગી સંતને હોય છે, સંતોને નીચે ગુણસ્થાનમાં પાંચમે ચોથે નીચે ગ્રહસ્થિને પણ આ ભાવના કરવા જેવી છે। હવે આમાં એમ કહ્યું કે સમ્યક દર્શન પૂર્વક જ ઉત્તમ ક્ષમા હોય છે, સિદ્ધાંત બાંધો। તો હવે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, સમ્યક દર્શનનો વિષય શું, અને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એવા બે પ્રશ્નો શિષ્ય પૂછ્યા છે છઠ્ઠી ગાથાના મથાળામાં. એ પેલા મથાળો આપણે વાંચીએ. આચાર્ય ભગવાને કહ્યું કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કરીશ, પરથી ભિન્ન અને પોતાના આનંદ ગુણોથી અભિન્ન એવા શુદ્ધાત્માની વાત હું કહીશ. અને હું અમારી વાતને અનુભવ કરીને પ્રમાણ કરજે. કેવળ સાંભળીને આ પ્રમાણ થાય એવી વાત નથી, કેવળ શાસ્ત્ર વાંચીને પ્રમાણ થાય એવી વાત આ નથી, કેવળ અનુમાન જ્ઞાન દ્વારા પણ આ પ્રમાણભૂત થાય એમ નથી, પણ જે અનંતકાળથી બહિર્મુખ જ્ઞાન છે વર્તે છે, જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને અનંતકાળથી પરમા એકત્વ કરી રહ્યું છે, એ ઇન્દ્રિય જ્ઞાનનો પણ નિષેધ કરીને જ્યારે આત્મા આત્માને સન્મુખ થાય છે ત્યારે નવું અતિન્દ્રિય જ્ઞાન એક પ્રગટ થાય છે, જે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા પોતાના શુદ્ધાત્માના દર્શન આ કાળે પણ થઈ શકે છે. આ કાળે છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી જાય એવી જાતની યોગ્યતાઓ જીવની છે, ક્ષપક્ષણીની યોગ્યતા અત્યારે નથી. ત્યારે શિષ્યના મુખમાં પ્રશ્ન આવ્યો કે હવે પ્રશ્ન એમ ઉત્પન્ન થાય છે મને કે એવો શુદ્ધાત્મા કોણ છે. એનો અર્થ એમ થયો કે આજ સુધી મેં શુદ્ધાત્માના દર્શન કર્યા નથી એવો એને સ્વીકાર કરી લીધો. સાથે સાથે એવો સ્વીકાર એને કરી લીધો કે મારી અવસ્થામાં મિથ્યાત્વ જ્ઞાન દશાઓ પણ છે, એના સ્વીકારપૂર્વકની વાત છે. હું પરમાત્મા થઈ ગયો છું, પર્યાયમાં અને મુક્ત થઈ ગયો છું, એ જીવ આવો પ્રશ્ન ન કરે. દુઃખી જીવ પ્રશ્ન કરે છે, પર્યાયમાં દુઃખ છે, હવે એ દુઃખના નાશનો ઉપાય શું છે એમ પૂછવાનો હેતુ છે. એવો શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે કે જેને જાણવું જોઈએ એટલે અનુભવ કરવો જોઈએ, એટલે અનુભવનો વિષય પૂછી લીધો અને અનુભવ કેમ થાય એ પણ પૂછી લીધું, એક સાથે બે પ્રશ્ન કર્યા છે. એનો ઉત્તર આ છઠ્ઠી ગાથામાં આચાર્ય ભગવાન આપણને આપે છે. આ ગાથા ઘણી ઊંચી છે, છઠ્ઠીના લેખ જેવી છે અપર. 415 ગાથામાં 1-12 ગાથા સુધી સંક્ષેપ રૂચિવાળો જીવ સમ્યક પામી જાય અને વિસ્તાર રૂચિવાળા માટે 415 ગાથા લખવામાં આવી છે. એ 12 ગાથામાં પણ 5 ગાથા તો પ્રસ્તાવના પીઠિકા રૂપે છે. મૂળ શરૂઆત થાય છે સમયસારની છઠ્ઠી ગાથાથી અને જ્ઞાયક એવો જે શબ્દ એનો જન્મ છઠ્ઠી ગાથામાં થયો. 5 ગાથા સુધી જ્ઞાયક શબ્દનો ઉપયોગ નહોતો કર્યો. હવે એ જ્ઞાયક ભાવ જે છે એટલે શુદ્ધાત્મામાં જે નથી એને પોતાનું માનીને બેઠો છે નિરાંતે. જ્ઞાયક ભાવમાં બંધ મોક્ષ ના પરિણામ નથી. નાયક ભાવમાં નવતત્વ ના ભેદો એમાં નથી. એવો એક શુદ્ધાત્મા જાણવા માટે રહી ગયો છે અનંતકાળથી, અને એમાં વર્તમાન કાળમાં વર્તમાન યુગ પુરુષનો જન્મ થયો. એણે શુદ્ધાત્માની વાત દાંડી પીટીને કરી છે. કોઈ માને કે ન માને, કોઈ ટીકા કરે કે ન કરે, એની પરવા કર્યા સિવાય પોતાને પ્રત્યક્ષ અનુભવ થયો, અને અનુભવ થયા પછી જ એને આ વાત બહાર પાડી છે. ખરેખર તો જ્ઞાયક ભાવે અનુભવનો જ વિષય છે, વાણીમાં આવે એવો આ વિષય નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય જાય એવો જ્ઞાયક ભાવ નથી. એ જ્ઞાયક ભાવ કેવો છે એવું કહીશ એમ કહ્યું તો, શરૂઆતમાં જ જેમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે જગતના જીવોની પર્યાયમાં, એ પ્રમત અપ્રમત દશા આત્મામાં નથી. અપ્રમત પણ નથી ને પ્રમત પણ નથી. છે ને ગૌણ કરવી ને અભૂતાર્થ ને એ વાત ન કહેતા, અસ્થિ નાસ્તિ અનેકાંતના જોરથી દાંડી પીટીને વાત કરી છે કે તારા શુદ્ધાત્મામાં એક થી છ ગુણ સ્થાનની પર્યાય નથી, સાત થી ચૌદ ગુણ સ્થાનની પર્યાય નથી. શુદ્ધ પર્યાય નથી, શુદ્ધાશુદ્ધ પર્યાય નથી, ને અશુદ્ધ પર્યાય તારા સ્વભાવમાં નથી, નાયકમાં નથી એમ કહ્યું. એને ખબર છે કે ચૌદ ગુણ સ્થાન છે પર્યાયના ધર્મોમાં, અને એ પર્યાયનો ધર્મ પર્યાયથી તન્મય છે. એ પર્યાયના ધર્મો જ્ઞાયકથી તન્મય થતા નથી એક સમય માત્ર પણ. શું કહ્યું કે પર્યાયમાં ધર્મો છે ઉદય ઉપસમ ક્ષય ક્ષોપસમ, બધી ખબર છે ને? ખબર નથી સંતોને? છે ખબર, પણ એમાં થતા ઉદયાદિ ભાવો, પર્યાયમાં થતા ઉદય ભાવો એ પર્યાયથી તન્મય છે. એ ઉદય ભાવ જ્ઞાયકથી તન્મય નથી. શાયક ભાવ પણ જ્ઞાયકથી તન્મય નથી, એ પર્યાયમાં તન્મય છે. પર્યાયનું લક્ષણ છે ક્ષાયક ભાવ, પણ જીવનું લક્ષણ ક્ષાયક ભાવ નથી. જીવનું લક્ષણ તો પરમ પારિણામિક સ્વભાવ ભાવથી કાળ નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક એનું લક્ષણ છે. ધ્યેયનું લક્ષણ, જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે. અત્યારે અહીંયા ધ્યેયની મુખ્યતાથી વાત ચાલે છે, પહેલા પારાની વિવક્ષાથી બીજા પારામાં જ્ઞેય આવશે. કે છે કાથામાં, નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. આ જે ચૌદ ગુણ સ્થાનમાં તો અનેકતા છે, એ અનેકપણું એકમાં અનેક નથી. એક જ્ઞાયક ભાવ છે એમાં અનેક ભાવો નથી. અનેક ભાવો અનેક ભાવે રૂપે ભલે રહ્યા હો, પણ જ્ઞાયકમાં એ નથી. એમ જ્ઞાયકની સન્મુખ થઈ આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરી અનેક વાર એ જ્ઞાયકના દર્શન કરી બહાર આવીને એ જ્ઞાયકનું સ્વરૂપ લખે છે. બહુ તપાસ કર્યો મેં જ્ઞાયકમાં જઈને. શિષ્યોના પ્રશ્નો તો આવતા હતા કે જરા તરા જો તો ખરા ફરીથી કે કઈ પર્યાય જ્ઞાયકમાં છે, કેમ કે પર્યાય રહિત જ્ઞેય હોય, જ્ઞાયક હોય, આત્મા હોય, એ મેં તો સાંભળ્યું નથી. આ પહેલી વાત સાંભળીએ છીએ કે પર્યાય રહિત દ્રવ્ય હોય. વસ્તુ મને કાં સ્વરૂપ છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, શાદવાદ છે, કથનચિત છે, એવું સાંભળ્યું છે મેં. આ શું વાત કરો છો? આ વાત કઈક નવી આપ કહેવા માંગો છો કે હા એ વાત નવી કહેવા માંગીએ છીએ, આજ સુધી તે સાંભળ્યું નથી. શુદ્ધ પરિચિત અનુભૂતિ કામ ભોગ બંધનની કથા સાંભળી તે. હા હા હા, પણ એનાથી વિભક્ત ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, તારો આત્મા, તારા આત્મા નિયમે વાત કરીએ છીએ. તારો આત્મા આવો છે એમ, તારો આત્મા અત્યારે તને પર્યાયથી સહિત લાગે છે અમને ખબર છે, અને પર્યાયથી સહિત માને છે એટલે તો મિથ્યા દ્રષ્ટિ છો તું. આ મૂળ વાત છે, પાયાની વાત છે. અમને બધી ખબર છે, ખબર નથી, પણ અમે જે શુદ્ધ આત્માની વાત કહેવા માંગીએ છીએ તો પર્યાયથી રહીત છે ભાઈ. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે, અનાદિ અનંત જેવો છે તેવો અનાદિ અનંત છે, નિત્ય નિરાવણ છે. એને કર્મનો બંધ થતો નથી, એને કર્મનો ઉદય લાગુ પડતો નથી, એ રાગથી સહિત થતો નથી, વિતરાગી ક્ષણિક પર્યાય નિત્ય નાશવાન એનાથી સહિત થતો નથી. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય એનાથી એ સહિત થતો નથી. એવો ભગવાન આત્મા અનંત ગુણાત્મક એવો ચૈતન્ય પરમાત્મા, એને પર્યાય નથી. એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. ત્રણ પદમાં દ્રષ્ટિનો વિષય મીકો છે, ચોથા પદમાં છે એ જ્ઞાનનો વિષય. અનુભવ કેમ થાય એ ચોથા પદમાં એની પ્રક્રિયા બતાવશે આપણને. હવે એનો ગાથાનો અર્થ આપણે કરીએ. પેલા ગાથા જે જ્ઞાયક ભાવ છે, છે છે ને છે, ત્રણેય કાળ છે, અને જેવો એક સમયમાં છે એવો ત્રણેય કાળના સમયમાં એવો ને એવો છે, એમાં ફેરફાર કોઈ જાતની વધઘટ થવાની નથી. જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, બેમાં પણ કહી દીધું. પ્રમત નથી તો ઠીક છે, વિકારી પર્યાયથી તો રહીત હોય, પણ નિર્મળ અપ્રમત સુદુપયોગની દશા, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન એવી સુદુપયોગની દશાઓ એ આત્મામાં નથી ભાઈ. તું પર્યાયને થોડીક વાર જોમાં, આ થોડીક વારનું જ કામ છે, બહુ જાજો ટાઈમ તને નહીં લાગે. જો તારો કાળ પાકી ગયો હશે તો અમે કહીએ છીએ એ તને ખ્યાલમાં આવી જશે, અને અમારી વાણી નીકળે છે એના ઉપરથી અમારા જ્ઞાનમાં આવી ગયું છે કે અમારી વાત જીલનારા ભલે થોડા હોય, સંખ્યાની કોઈ જરૂર નથી, પણ જરૂર ગ્રહણ કરનારા અને પ્રયોગ કરીને અનુભવ કરનારા પણ નીકળશે, એટલે જ આ વાણી ખરે છે. અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, એ રીતે એને શુદ્ધ કહે છે. આ શુદ્ધની વ્યાખ્યા કરી કે આત્મા શુદ્ધ કેમ છે, કે અશુદ્ધ પર્યાયથી રહી છે માટે શુદ્ધ છે એટલું તો નહીં, પણ શુદ્ધ પર્યાયથી પણ રહી છે માટે શુદ્ધ છે, શુદ્ધ પર્યાયથી સહિત છે માટે શુદ્ધ છે એમ નથી. શુદ્ધાશુદ્ધ પ્રકારની પર્યાયો જે છે, પર્યાયોનો સ્વીકાર કર્યો આચાર્ય ભગવાને, છે પર્યાયો, પ્રમત અપ્રમત છે, છે પછી નથી કહ્યું ને, કે નથી 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 કહ્યું, નથી 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 એમ નહીં. પર્યાયમાં બધા ધર્મો છે પણ દ્રવ્યમાં એ આ દ્રવ્ય પર્યાયના ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા છે. નથી અને પ્રમત પણ નથી, એ રીતે એને શુદ્ધ કહે છે. આટલી વાત તો ત્રિકાળી દ્રવ્યની એને કરી. વળી જે અવજ્ઞાયક ભાવ છે એ જાણવામાં કેમ આવે, અનુભવમાં કેમ આવે? એમ એક એ છે કે વળી જે જ્ઞાયક પણે જણાયો, જાણનાર પણે જણાયો, કરતા પણે જણાયો નહીં પણ જ્ઞાયક પણે જણાયો, તે તો તે જ છે, બીજો કોઈ નથી. એમાં ઘણું કહેવા માંગે છે, પછી ટીકામાં આપણે વિસ્તાર કરશું એનો. ટીકા: જે પોતે પોતાથી જ સીધો હોવાથી સ્વયં સિદ્ધ પરમાત્મા છે, એ કોઈથી એની ઉત્પત્તિ થાય નહીં, કોઈનો નાશ થાય તો એ નાશ થઈ જાય એમ છે નહીં, નિરપેક્ષ તત્વ છે, સાપેક્ષ તત્વ નથી. અરે, પરથી તો નિરપેક્ષ છે પણ પર્યાયથી નિરપેક્ષ છે, એમ અહીંયા કેવું છે? અંદર પરમાત્મા આવો બિરાજમાન છે, એને જો એકવાર જો, પર્યાયને જોવાની ને પર્યાયને સ્થાપના કરવાની ને પર્યાય છે કે નહીં ને એને કોણ કરે છે, એને કર્મકૃત છે કે જીવકૃત છે કે પર્યાયકૃત છે, પર્યાય એ ત્રણને વાતને છોડી દે તું, હવે રહેવા દે. ઘણું કહ્યું, તે ઘણું વાંચ્યું, ઘણો અભ્યાસ તે કરી લીધો, અમને ખબર છે, પણ એક વાત રહી ગઈ છે તારા ખ્યાલમાં નથી આવતી, એ વાત મારે કહેવી છે. જે પોતે પોતાથી શોધવાથી નિરપેક્ષ તત્વ છે, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, કોઈ કારણની એની જરૂર નથી, એની હયાતી માટે, અનાદિ અનંત રહેવા માટે કોઈની એની જરૂર નથી. પરમાત્મા છે, પરમાત્માને કોની જરૂર હોય? અનાદિ સત્તારૂપ છે, અનાદિ અનંત છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. આ પ્રમત્ત પ્રમત્ત દશાઓ તો ક્ષણિક નાશવાન, એક સમયનું જેનું આયુષ છે અને સાપેક્ષ છે, ખરેખર તો એ અજીવનો વિસ્તાર છે, જીવનો વિસ્તાર એ નથી. બધું આ શાસ્ત્રમાં છે, કંઈ મારા ઘરની વાત કરું છું એમ નહીં સમજતા, બધા આધારો મારી પાસે છે. અજીવને જીવ માની બેઠો છે. જો સૂક્ષ્મ દ્રષ્ટિથી જો તો આ બધા આત્મા સિવાયના જેટલા ભાવો છે, અજીવ અધિકારમાં એને બધાને છેડે અજીવ નાખ્યા છે. વિનાશ નામ તો નહીં હોવાથી અનંત છે, અનાદ્ય અનંત, નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી, હંમેશા પ્રગટ છે પરમાત્મા. પરમાત્મા પ્રગટ ન થાય, પર્યાય પ્રગટ થાય ને અસ્ત થાય. ઉદય અસ્તના ધર્મો પર્યાયમાં છે, પણ પરમાત્મા એ પ્રગટ થાય ને પછી અસ્ત થઈ જાય એવું એમાં નથી, એ તો છે, ચેરે છે, નિત્ય હંમેશા ત્રિકાળ ઉદ્યોત રૂપ પ્રગટ છે, છે ને છે, નિત્ય ઉદ્યોત રૂપ છે. એમ કેવળ જ્ઞાન છે પણ અનિત્ય ઉદ્યોત રૂપ છે. જ્ઞાન તો છે, એ પ્રકાશરૂપ છે, ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી, ધ્રુવ છે, ધ્રુવ પરમાત્મા, અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. પ્રત્યક્ષ આત્મા, પરોક્ષ નથી કે કેમ દેખાતો નથી કે તું દેખતો નથી, એ તો તને દેખાઈ રહ્યો છે ખરેખર તો બાળકો પણ તમને, પણ તું અહીંયા નજર નથી કરતો, પર્યાય ઉપર નજર કરે છે. પર્યાય ઉપર નજર કરતા તને પરદ્રવ્ય લક્ષમાં આવશે, સ્વદ્રવ્ય લક્ષમાં નહીં આવે. અરે, આત્માનો ઉપયોગ લક્ષણ છે, અને એ ઉપયોગ લક્ષણ તો લક્ષને પ્રસિદ્ધ કરે છે ભાઈ, અલક્ષને પ્રસિદ્ધ ન કરે. કે ઉપયોગ રાગને ન જાણે કે ના, ઉપયોગ આઠકર્મને ન જાણે કે ના, લોકાલોક ને ન જાણે કે ના લક્ષણ કેનું છે, એ જ્ઞાયક નું લક્ષણ છે. લક્ષણ હંમેશા લક્ષ ને પ્રસિદ્ધ કરે, અલક્ષ ને પ્રસિદ્ધ ન કરે. સાકારું થઈ ગયું તો ખારાપણા નું લક્ષણ તો નિમક નું મીઠાનું છે, તો ખારાપણું તો મીઠાને જાહેર કરે છે કે શાક ને? એ તો મીઠાને જાહેર કરે છે. એમ ઉપયોગ લક્ષણ છે, જેનું લક્ષણ છે, જેનું એટલે આત્માનું લક્ષણ છે, તો એને પ્રસિદ્ધ કરે જ છે. ઉત્પાદ થઈને એ જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. તારું લક્ષ્ય આ નથી. ઉત્પાદ પરને પ્રસિદ્ધ કરીને વ્યય નથી થતું. ઉપયોગ ઉપયોગ રાગને ને શરીરને લોકાલોકને પ્રગટ કરીને વ્યય નથી થતું. ઉપયોગ જ્ઞાયકને પ્રગટ કરી વ્યય થઈ ફરી ફરીને એને ઉપયોગ ફરી ફરીને ઉત્પન્ન થઈ પ્રગટ થઈને વ્યય થાય, ઉત્પન્ન થઈ પ્રગટ થઈને વ્યય થાય. એટલે 17મી 18મી ગાથામાં કહ્યું કે આ બાળ ગોપાળ સૌને સદાકાળ હંમેશા એક સમયનો આતરો પીડા વિના અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા નિરંતર અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે કે જણાય છે એમ, વેદનમાં નથી આવતું. વેદન તો લક્ષ કરે તો આનંદ વેદન આવે છે, પ્રત્યક્ષ થાય. જીવ વસ્તુ ચેતના લક્ષણ થી જીવને જાણે છે એવું પણ એક અનુમાન છે, કળષ્ટિકામાં લીધું છે. ખ્યાલમાં આવી જાય છે અનુભવ પહેલા. માનસિક જ્ઞાનમાં પણ કોઈ અપૂર્વ નિર્ણય જેવો પદાર્થ છે આત્માનો, એવો નિર્ણય પહેલા થઈ જાય છે અને પછી એને અનુભવ પણ થાય છે. એટલે લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે, અલક્ષને પ્રસિદ્ધ કરતું નથી. અને એ ઉપયોગનો દુરુપયોગ કર્યો કે મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય. પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો છે ઇન્દ્રિય જ્ઞાન તો. એ ઉપયોગનો આખો કન્વર્ટ થઈને ઇન્દ્રિય જ્ઞાન થઈને પરને પ્રસિદ્ધ કર્યા કરે છે અને પરને એમાં એકત્વ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે એમાં એકત્વ કરે, અને અતિન્દ્રિય જ્ઞાન આત્માને જાણે તો એમાં એકત્વ કરે. એકત્વ રૂપે જાણે ને એકત્વ રૂપે પરણમે પણ ખરો. બીજી ગાથામાં લીધું છે આવું સ્વસમય ને પર સમયમાં. અપૂરો વાત છે સમયસારની, કોઈ અચિંત્ય ભાગવતી શાસ્ત્ર બહાર આવ્યું છે. એવો જ એક નાયક એક ભાવ છે, ઇન્ટુ કોમા કરીને એક કયું ભાવ છે તે હવે સંસારની અવસ્થામાં, એટલે સંસારની અવસ્થા છે મિથ્યાત્વાદી, એ સંસારની અવસ્થા કહેવાય. પરિણામ એ પરિણામનું નામ જ સંસાર છે. રાગ એ રૂપે પરિણમે છે, એ રાગની પર્યાયનું નામ જ સંસાર છે. સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી અપેક્ષાથી અનાદિકાળથી પર્યાયની સાથે કર્મનો બંધ છે. દ્રવ્ય તો અબંધ રહે છે એ વખતે. હા હા હા, એક સમય માત્ર પણ ભગવાન આત્માને ભાવ કર્મનો બંધ થતો નથી, થયો નથી ને થવાનો નથી. માથા પછાડીને મરી જાય તોય વસ્તુ પોતાના સ્વભાવને છોડશે નહીં, તારું અજ્ઞાન થઈ જશે. કર્મનો બંધ એને થતો નથી, એ તો મુક્ત પરમાત્મા છે, અબંધ સ્વભાવી છે. સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની અપેક્ષાથી શિરની જેમ જેમ પાણી ને દૂધ એક વાસણમાં વર્તનમાં રહેલા છે, એક ક્ષેત્ર આવગા સંબંધ છે એનો. એનો સહયોગ સંબંધ નથી, એ ક્ષેત્રાવગા સંબંધ છે, પર્યાયનો સહયોગ સંબંધ છે, જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ છે, રાગનો સહયોગ સંબંધ છે. આ તો એક ક્ષેત્ર, બે પદાર્થ જુદા કયા ને, ખીર અને નીર, બે પદાર્થ જુદા છે. એવો એક કર્મની સાથે અનાદિકાળનો એને દ્રવ્યબંધ છે, પણ એ દ્રવ્યબંધ કર્મ વર્ગણાની સાથે બંધાયેલા છે. પરમાણુ આત્માની સાથે બંધ છે નહીં એને, અને બંધાય છે ત્યારે આત્મામાં નિમિત્ત છે નહીં. ભગવાન આત્માના નિમિત્તે કર્મનો બંધ ત્રણ કાળમાં કોઈને કદી થાય નહીં, ને થાય તો એ છૂટે નહીં. કદાચ આત્માને કારણે નિમિત્ત થઈ જાય અને બંધ થાય કર્મનો, એક સમય નિમિત્ત થાય તો કર્મનો બંધ થાય જ, છૂટે જ નહીં. આઠ કર્મથી રહેત કેદી થાય, માટે બંધાવવું એનો સ્વભાવ નથી. બંધાવવું સ્વભાવ નથી એટલે મુકાવવું સ્વભાવ નથી, એ તો મુક્ત છે. અનાદ્યનંદ વસ્તુને ક્યાં બંધ છે? પર્યાયમાં બંધ છે, ભાવબંધ પણ છે, એના નિમિત્તે કર્મનો બંધ પણ થાય, એ બધી વાતો છે. પણ એ વાત નાયક ભાવમાં નથી ક્યાંય. બહારમાં બધું છે, અંદરમાં કાંઈ નથી. ભાઈ કચરો કાંઈ અંદરમાં નથી તો પવિત્ર પરમાત્મા બિરાજમાન છે. શિરડીની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં, જો કર્મ પૂતગલો કહે ને, ભાવકર્મ નહીં કર્મ પૂતગલો કહે, બે પદાર્થ ભિન્ન છે ને શિરડી એની માફક. આમ હોવા છતાં હવે જો કર્મનો બંધ છે, કર્મનો ઉદય આવે છે, કર્મના ઉદયમાં સંસારી જીવ જોડાય છે, અને કર્મના ઉદયમાં જોડાતા શુભાશુભ ભાવ પર્યાયમાં થાય છે, અને શુભાશુભ ભાવનું નિમિત્ત પામીને નવી પુણ્ય પ્રકૃતિ રે પાપ પ્રકૃતિનો આવાગમન બંધ પણ થાય છે. આ બધી વાત બે લીટીમાં લખી છે, એ આપણે હમણાં જોઈએ. લખી છે એનો આપણે વિસ્તાર કરશું કે દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જો તો જોવામાં આવે તો દુરંત કસાય ચક્રના ઉદયની, કસાય સમૂહના અપાર ઉદયની વિચિત્ર અનેકતા, વિચિત્રતાના આવશ્યક પ્રવર્તા, જે પુણ્યપાપને ઉત્પન્ન કરનારા, પુણ્ય પાપની નવી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે એને ઉત્પન્ન થવામાં નિમિત્ત કારણ કોણ છે? ઉપાદાન કારણ તો પુણ્ય પાપની પ્રકૃતિ પોતાની છે, એની યોગ્યતાથી પુણ્ય પાપની પ્રકૃતિ, એના અનુભવ સ્થિતિ બધું એનાથી થાય છે. આત્માથી તો નહીં પણ એનાથી થાય છે. પણ એમાં નિમિત્ત કારણ કોણ છે? કે કર્મના ઉદયમાં જોડાતા શુભાશુભ ભાવ થાય પર્યાયમાં, પ્રવર્તા જે પુન પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવો થાય છે, શુભાશુભ ભાવ જૂના કર્મના ઉદયમાં જોડાય છે, ભાવ કર્મ પર્યાયમાં થાય છે શુભાશુભ, એના નિમિત્તે નવી પુન પાપની પ્રકૃતિ મન થાય છે, એ બધી વાત સાચી છે, જૂઠી નથી, વાત સાચી છે. બહારની વાત બહારમાં સાચી છે, અંદર જો તો એ વાત 100% જૂઠી છે. કથનચિત સાચી છે એમ નથી, મરી ગયો કથનચિતમાં, શાદવાદમાં, અનેકાંતમાં. હા, અનેકાંતમાંથી એકાંત કાઢી શીખોની.
બહારની સાચી વાત સ્વીકારી લીધી, અંદરની સાચી વાત સ્વીકારી લીધી.
અંદરમાં શુભાશુભ ભાવ થાય કે ને, એના નિમિત્તે નવી પુન પ્રાપ્તની પ્રકૃતિ બંધ થાય છે. પણ હવે કે છે કે શુભાશુભ ભાવ થાય છે, એ વાત હવે મહત્વની આવે છે કે શુભાશુભ ભાવ થાય છે તો પણ એના સ્વભાવે પરિણમતો નથી. ઉદય ભાવ રૂપે આત્મા પારણાની ભાવ પરણવે છે તો જડ થઈ જાય કે છે એમના. આ તો સમયસાર છે, દ્રવ્યાનો યોગનો ઉત્કૃષ્ટ ગ્રંથ. આપણા ભાગમાં આપણે તો સ્થાનક વાસી, આપણે લોટરી લાગી ગયો. ચક્રવર્તી ના પુણ્ય કરતા પણ પુણ્ય વધી જાય ત્યારે હજી કુંદકુંદ ભગવાન ની વાણી કાન ઉપર આવે, હજી વાણી હો પછી એનો ભાવ પકડે ને પ્રયોગ કરે ને અનુભવ કરે એના પુરુષાર્થ ની વાત છે. ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભાશુભ ભાવ તેમના સ્વભાવે પરણતો નથી, શુભાશુભ ભાવ થાય છે એમ રાખું અને એના નિમિત્તે પુણ્ય પાપ ની પ્રકૃતિ બંધ થાય છે એ પણ સિદ્ધ કર્યું, કોઈ વાતને છોડતા નથી. નિષેધ કરવા માટે જ્ઞાન કરાવે છે. શું કહ્યું? આ વ્યવહાર નું જ્ઞાન શા માટે કરાવતા આવે છે? વ્યવહારની વાત તો ઠેક ઠેકાણે શાસ્ત્ર માં છે. દિનવાણી દ્વિને આશ્રિત છે, એકાંતે નિશ્ચયની વાત કરે ને વ્યવહારની વાત ન કરે એમ નથી. વ્યવહારની વાત તો વધારે કરે, નિશ્ચયની વાત તો થોડી આવે. પણ વ્યવહાર શા માટે દર્શાવ્યો છે? કે નિષેધ કરવા માટે. એમને નિષેધ નહીં થાય, નિશ્ચય નહીં વડે નિષેધ થશે. એમને મધ્યથી તું કહે કે રાગ મારામાં નથી ને રાગ ઉદગમના પરિણામ છે ને દુઃખ મારામાં નથી, એલા પણ સુખ સ્વભાવ આત્માને જોયા વિના દુઃખ મારામાં નથી, શું અધરથી વાત કરે છે? પેલા અંદર જો ને શુભ શુભ ભાવો તેમના સ્વભાવે પરણતો નથી. આ હા જ્ઞાયક ભાવ એ જળ ભાવ કયો? શુભાશુભ મેં આમાં લખ્યું છો, જયચંદ પંડિત નું છે આ કરેલું, કઈ હિંમતભાઈ ના નથી અનુવાદ, એનો અનુવાદ ઓલે કરેલો, એનું ગુજરાતી છે. જ્ઞાયક ભાવથી જળ ભાવ રૂપ થતો નથી. જળ કેમ કયો શુભાશુભ ભાવને? કે પોતાને જાણતો નથી ને પરને પણ જાણતો નથી, આંધળો છે શુભાશુભ ભાવ. આ કુળતાને ઉત્પન્ન કરનારા છે ભાઈ. એ આત્મા ભગવાન આત્મા દયાના પરિણામ થાય ખરા, સાંભળવાના પરિણામ દેશના લબ્ધિના પરિણામ સાંભળે ઇન્દ્રિય જ્ઞાન, આત્મા સાંભળતો નથી ધ્યાન રાખજો. પીસડિયા ભાઈ કે આમાં આ તો પર્યુષણ પર્વ છે ને, હે તો ઊંચો માલ હોય ને આ તો. હવે ઘણું સાંભળ્યું, બધું આવી ગયું નથી આવી ગયું એમને બધું આવી ગયું. હવે પછી આયુષ્ય મોટા થતા કે ત્વરાએ કામ કરવું જોઈએ ને. જ્ઞાયક ભાવથી જડભાવ રૂપ થતો નથી. જડભાવ કયા? શુભાશુભ ભાવને, જેને તું ધર્મ માને છે. શુભ ભાવ કરીએ કઈ દયા દાન કરુણા કોમળતા જાત્રા ભક્તિ. ભાઈ હોય જ્ઞાનીને પણ શુભ ભાવ આવે છે, પણ એ શુભ ભાવને પોતાનો સ્વભાવ માનતો નથી અને એ ધર્મનું સાધન માનતો નથી. અરે પરંપરા તો કયો કે ના એમ છે નહીં, એમ છે નહીં. રાગ પરંપરા એ રાગ કરતા કરતા વિતરાગ ભાવ પ્રગટ થાય એમ છે નહીં બાપુ. તેથી પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. તેજ હવે કે છે તેજ એવું જ્ઞાયક સ્વરૂપ તેજ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. આ લીટીમાં મર્મ છે થોડો. પોતાના પરિણામમાં રાગ થાય છે એનાથી ભિન્ન પડીને આત્માનો અનુભવ કરવો એમ નથી કહ્યું. નૈમિતિક ભાવ થાય ને નૈમિત નિમિત્ત પોલું કર્મ નું દઈ આ નૈમિતિક એ પરભાવ કહેવાય, ફરજવાનો ભાવ કહેવાય, એનાથી ભિન્ન આત્માને ઉપાસના કરવી એમ ન કહ્યું. પણ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી આ રાગ દ્વેષ ગુણસ્થાન માર્ગના સ્થાન બધા અન્ય દ્રવ્યના ભાવો છે, એટલે કે એમાં તું જોડાઈશ માં એની સત્તામાં છે. રાગ બે જગ્યાએ થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય છે. સંઘ ને અસંઘ ને આશરો બે પ્રકારના છે. એક નિમિત્તમાં રાગ થાય છે, અને જો જોડાય તો ક્ષણિક ઉપાદાન માં રાગ થાય, પણ આત્મામાં તો નહીં. એટલી જુદા રહી ગઈ છે અજ્ઞાન દશામાં પણ. અજ્ઞાન દશામાં રાગ અને આત્માનું એકત્વ થતું નથી. એકત્વ થાય તો જડ થઈ જાય આત્મા. રાગ ને આત્મા ત્રણે કાળ ભીન જ રહે છે અંદરમાં. એટલી તો જુદા અંદર છે જ. માને તો સમ્યક દર્શન થઈ જાય. બાકી આવે ઘણું શાસ્ત્રમાં, જયારે આત્મા શુભ ભાવે પરણમે તકાલમ, એ શુભ ભાવ રૂપે છે. અશુભ ભાવે પરણમે તકાલમ, તે સમયે અશુભ રૂપ છે આત્મા. શુદ્ધ રૂપે બધું ઘણું આવે, પાર વગરમાં આવે. કહું ભાઈ, પણ એ બધું એમાંથી અટપટી વાત માંથી માલ કાઢીને નીકળી જાય કોક વિરલો, બાકી અટકી જાય એમાં. અન્ય દ્રવ્યોના ભાવો, જીવના ભાવો નથી આ. રાગ દ્વેષ મોહ ઇન્દ્રિય જ્ઞાન એ જીવનો ભાવ નથી, અન્ય દ્રવ્યોનો ભાવ છે. ઇન્દ્રિય જ્ઞાન છે, જ્ઞેયનો ભાવ છે. રાગાદિક કર્મ કર્મનો ભાવ છે, એની સત્તામાં થાય છે, અહીંયા આવતા જ નથી. અન્ય ઠેકાણે થતા ભાવો, નિમિત્તના ભાવો નિમિત્તમાં છે, પણ જ્ઞાયકમાં તો આવતા નથી. પણ જ્ઞાયકમાં એક ઉપયોગ પ્રગટ થાય છે, એ ઉપયોગમાં પણ ઉપયોગ જ છે. ઉપયોગમાં એ પૂતગલના ભાવ આવતા અહીંયા ક્રોધ થઈ જાય તો ઉપયોગમાં ક્રોધ આવે ના આવે એક પ્રકાર રીએ પ્રકાર, પણ ક્રોધમાં થાય છે. ક્રોધ નામનું પૂતગલ દ્રવ્ય છે, એનો અનુભાગ છે. કે એનો અનુભાગ ક્યાંથી આવ્યો, એમાં ક્યાંથી આવ્યો ક્રોધ? ક્રોધ તો આત્મામાં થાય, દ્રવ્યકર્મમાં ક્રોધ થાય. કે હા, એ આવ્યો ક્યાંથી? એનો ખુલાસો કળષ્ટિકામાં ત્રીજી કળશમાં કર્યો છે. પૂર્વે અજ્ઞાન ભાવે પરિણમો તો એનો નિમિત્ત પામીને એનો અનુભાગ રૂપે એ પરમાણુ બંધાના છે. અને ઉદયકાળ આવે, બધા કાળ કાળે આવે, ઉદયમાં આવે છે. અને જો જોડાય રાગમાં, જોડાય તો રાગ થાય. જ્ઞાન આત્મામાં જોડાય તો રાગ ક્યાં થાય? ઉદય કેતો નથી કે તું મારી સામે જો, અને જ્ઞાન પણ ઉદયની સન્મુખ થતું સન્મુખ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન પણ જાણતું જ નથી. આ કુંકુન ભગવાનની ધ્યાન છે. અનાદ્યનું ભૂતકાળમાં આત્માના જ્ઞાને પર ને જાણ્યું કે નહીં? ના. અત્યારે જાણે છે કે ના? ભવિષ્ય જાણશે કે ના? એક ચમત્કારિક વાત છે, બહુ ઊંચા પ્રકારની. શાસ્ત્રોમાં છે, બધી સીટિકામાં છે, બીજી ઘણી જગ્યાએ છે, દસ કથામાં છે. ધ્યાન ખેંચાવવું જોઈએ. ધ્યાન ન ખેંચાય ત્યાં સુધી એને પરને હું જાણું છું એવું સલ્ય રહેતા ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે, અને અતિન્દ્રિય જ્ઞાન સમય સમયે અસ્ત થઈ જાય છે. સમય સમયનો હિસાબ છે આ. એ આપણે લેશું, હમણાં બીજા પારામાં આવશે ને ત્યારે લેશું. જ્ઞાયકાર અવસ્થા આવશે ને ત્યારે વધારે ખુલાસો એને કરશું. અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતું શુદ્ધ કહેવાય છે. હવે એ ઉપાસના કેમ કરવી, આરાધના કેમ કરવી? પર્યુષણ પર્વ છે ને, આરાધનાના દિવસો છે ને, એ ભગવાન પરમાત્માની આરાધના ઉપાસના કેમ કરવી? બે પ્રશ્ન પૂછ્યા છે, એમાં એક પ્રશ્નનો ઉત્તર આપી દીધો. હવે એ આત્મા કેમ જણાય એનો ઉત્તર હવે આપશે, સમજી ગયા? અને આજે પોણો કલાક જ લેવું છે, પછી કાલ કદાચ ઠીક હશે તો કલાક ઇન્દોરથી બરાબર શું કરીએ, શું થાય, કઈ વાંધો નહીં. અને એક જ વખત રહેશે, 3-4 રોજ હવારે નહીં કઈ. પેલા વિચારો તો 10:30 થી હવાઈ ગયા, કઈ ચર્ચા કરો.